એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવા પુસ્તકની સફરે નીકળ્યા છીએ જે આમ તો આત્મકથા છે પણ કદાચ નથી પણ.
હા, એટલે કે પરંપરાગત રીતે જે આત્મકથા હોય એવી નથી.
બરાબર, આપણે વાત કરી રહ્યા છીએ બોબ ડાયલનના 2004માં પ્રકાશિત થયેલા સંસ્મરણ ક્રોનિકલ્સ વોલ્યુમ 1 વિશે. હવે ડાયલન એટલે એક એવું નામ જેમની આસપાસ એટલું બધું રહસ્ય
અને એટલું બધું લખાયું પણ છે એમના વિશે.
હા, તો તેઓ પોતે શું કહે છે એ જાણવું બહુ રસપ્રદ બની રહે છે આ પુસ્તકથી.
ખરેખર રસપ્રદ, કારણ કે આ કોઈ સીધી સાધી જીવન કથા નથી, જન્મથી લઈને ક્રમવાર ઘટનાઓ નથી. ડાયલન અહીંયા જાણે પોતાના જીવનના અમુક ખાસ સમયગાળા, અમુક ક્ષણો પસંદ કરીને આપણી સામે મૂકે છે.
જાણે કોઈ જૂના ફોટો આલ્બમમાંથી તસવીરો બતાવતા હોય એમ.
બિલકુલ, અને એની પાછળની કહાણી કહે છે. પણ એ કહાણી ખાલી ઘટનાઓની નથી, એમના વિચારોની છે, એમના સંઘર્ષોની, કલાકાર તરીકેની એમની જે મથામણ હતી એની છે.
અને બોબ ડાયલન એટલે મૂળ નામ તો રોબર્ટ ઝિમરમેન, અમેરિકન સંગીત અને સંસ્કૃતિ પર જેમનો પ્રભાવ અકલ્પનીય રહ્યો છે.
લોકગાયક, રોકસ્ટાર, કવિ અને 2016માં તો સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર.
હા, એ બહુ મોટી ઘટના હતી, એક ગીતકારને સાહિત્યનું સર્વોચ્ચ સન્માન મળે.
બિલકુલ, અને મળ્યું શેના માટે? તો કે અમેરિકન ગીત પરંપરામાં નવી કાવ્યાત્મક અભિવ્યક્તિઓ ઉમેરવા બદલ. એનાથી એ વાત પર મહોર લાગી કે ગીતો ફક્ત મનોરંજન નથી પણ ઊંડું સાહિત્ય પણ હોઈ શકે.
અને આજે આપણે એમની વાત કેમ કરી રહ્યા છીએ? ક્રોનિકલ્સ આજે પણ કેમ પ્રસ્તુત છે?
જુઓ, આજે એટલા માટે કે ક્રોનિકલ્સ આપણને ડાયલનની જે જાહેર છબી છે, જે દંતકથા જેવી બની ગઈ છે, એની પાછળના માણસને સમજવામાં મદદ કરે છે. એક સંવેદનશીલ, સતત કંઈક શોધતો અને હા, ખૂબ જ મહેનતુ કલાકાર.
એટલે એ જે મિથ છે એની પાછળનો અસલી ડાયલન.
હા, આ પુસ્તક બતાવે છે કે કલાકારની ઓળખ કેવી રીતે ઘડાય છે, પ્રભાવોનું શું મહત્વ છે અને પ્રસિદ્ધિનું જે દબાણ આવે છે એનો સામનો કેવી રીતે કરવો.
તો ચાલો આ સફર શરૂ કરીએ ડાયલનના જ શબ્દોના આધારે. પુસ્તક ભલે આમ તેમ કૂદકા મારે છે સમયમાં, પણ આપણે સમજવા માટે થોડા ક્રમમાં જઈએ. શરૂઆત કરીએ એમના બાળપણથી, ઘડતરના વર્ષોથી.
જરૂર. ડાયલનનો જન્મ અને ઉછેર થયો મિનેસોટાના હિબિંગમાં, એક નાનું ખાણકામ આધારિત શહેર.
અચ્છા, હિબિંગ.
પરિવાર મધ્યમ વર્ગીય યહૂદી. પિતા અબ્રાહમ એપ્લાયન્સ સ્ટોર ચલાવતા, પોલિયોને કારણે થોડી શારીરિક તકલીફ હતી એમને, અને માતા બીટ્રિસ જે ઘરનો ભાવનાત્મક આધાર હતા.
અને શહેરનું વાતાવરણ કેવું હતું?
ડાયલન એને એ રીતે વર્ણવે છે કે જ્યાં બધાએ એકસરખા જ રહેવાનું, કંઈક અલગ તરી આવો તો જાણે ગુનો કર્યો હોય, એટલે એમને ત્યાં ખૂબ એકલતા લાગતી.
એટલે શરૂઆતથી જ એક બહારના માણસ, આઉટસાઇડર જેવી લાગણી, જે કદાચ પછી એમની કલામાં પણ દેખાય ને.
કદાચ. પણ આ એકલતામાંથી બહાર નીકળવાનો રસ્તો એમને મળ્યો સંગીતમાં. રેડિયો એમના માટે જાણે બીજી દુનિયાનું બારણું ખોલી આપ્યો.
કોને સાંભળતા હતા એ રેડિયો પર?
એમણે હેન્ક વિલિયમ્સના દર્દભર્યા ગીતો સાંભળ્યા, મડી વોટર્સનું બ્લૂઝ સાંભળ્યું, લિટલ રિચાર્ડની રોક એન્ડ રોલ ઊર્જા અનુભવી, અને એમના કહેવા પ્રમાણે એ એક આધ્યાત્મિક જાગૃતિ જેવું હતું. કંઈક ક્લિક થયું
કે સંગીત દ્વારા કંઈક ઊંડું કહી શકાય છે.
બરાબર, કંઈક સત્ય વ્યક્ત કરી શકાય છે. અને પછી એમના જીવનમાં એક નામ આવ્યું જેણે બધું બદલી નાખ્યું, વુડી ગથરી.
વુડી ગથરી, અમેરિકન લોકસંગીતના પિતામહ જેવા.
બિલકુલ. ડાયલનને ગથરીના ગીતો સાંભળવા મળ્યા અને ખાસ તો એમની આત્મકથા બાઉન્ડ ફોર ગ્લોરી વાંચવા મળી, અને એમાં એમણે જોયું કે કલાકાર કેવી રીતે પોતાના સમયનો અવાજ બની શકે, સામાન્ય માણસની વાત કરી શકે,
સમાજનો અરીસો બની શકે.
હા, અને સામાજિક અન્યાય સામે પણ અવાજ ઉઠાવી શકે. ગથરીએ લોકસંગીતને એક સામાજિક રાજકીય સાધન બનાવ્યું હતું. ડાયલનને પોતાની દિશા મળી ગઈ.
આ પ્રભાવ એટલો જોરદાર હતો કે એમણે કોલેજ છોડી દીધી.
હા, યુનિવર્સિટી ઓફ મિનેસોટામાં બહુ ટૂંકો સમય રહ્યા. ભણવામાં ઓછો ને મેલેપોલિસના લોકસંગીત દ્રશ્યમાં વધુ રસ પડ્યો, અને પછી તો એમણે ન્યૂયોર્ક જવાનો નિર્ણય કર્યો.
ફક્ત વુડી જથરીને મળવા માટે, જે ત્યારે બીમાર હતા.
હા, એ એમના માટે એક તીર્થયાત્રા જેવું હતું. અને આ સમયગાળામાં રોબર્ટ ઝિમરમેનમાંથી બોબ ડાયલન બનવાની શરૂઆત થઈ.
નામ બદલવું એ ખાલી નામ નહોતું બદલ્યું ખરું ને?
ના, એ એક મોટી જાહેરાત હતી, પોતાની જૂની ઓળખ છોડીને પોતાની કલાત્મક ઓળખ બનાવવાની કોશિશ. જાણે પોતાના ભાગ્યનું સુકાણ પોતાના હાથમાં લીધું.
અને પછી 1961માં ન્યૂયોર્ક, ગ્રીનવિચ વિલેજ, જે એ સમયે લોકસંગીત અને સામાજિક ચળવળોનું કેન્દ્ર હતું.
બરાબર. એક યુવાન મહત્વાકાંક્ષી કલાકાર માટે આનાથી સારી જગ્યા શું હોઈ શકે? ત્યાં કોફી હાઉસમાં ગાવાનું શરૂ કર્યું, બીજા કલાકારો પાસેથી શીખ્યા, એમની કલા વધુ ને વધુ ધારદાર બનતી ગઈ.
અને પછી એમને મોટો બ્રેક મળ્યો, જ્હોન હેમન્ડ, કોલંબિયા રેકોર્ડ્સવાળા.
હા જી, જ્હોન હેમન્ડ, જેમણે ભણા મોટા કલાકારોને શોધ્યા હતા, એમણે ડાયલનની પ્રતિભા પારખી અને રેકોર્ડિંગ કોન્ટ્રાક્ટ આપ્યો. જોકે ડાયલન ક્રોનિકલ્સમાં આને બહુ નસીબ અને સંજોગોનો ખેલ ગણાવે છે, પોતાની મહત્વાકાંક્ષાનું ફળ નહીં.
પહેલું આલ્બમ બહુ નો ચાલ્યો, પણ બીજું ધ ફ્રી વિલિંગ બોબ ડિલન 1963, એણે તો ઇતિહાસ સર્જ્યો.
ખરેખર એમાં બ્લોઇંગ ઇન ધ વિન્ડ, અ હાર્ડ રેઇન્સ આ ગોન અ ફોલ, ડોન્ટ થિંક ટ્વાઇસ, ઇટ્સ ઓલ રાઇટ જેવા ગીતો હતા,
જે પેઢીનો અવાજ બની ગયા. અને ડાયલનને પેલું લેબલ મળ્યું, વોઇસ ઓફ અ જનરેશન.
અને આ લેબલથી ડાયલન જરાય ખુશ નહોતા, ખૂબ અસ્વસ્થ હતા.
એમ કેમ?
પુસ્તકમાં એ સ્પષ્ટ કહે છે કે મારે કોઈનો પ્રવક્તા નથી બનવું. એમને લાગતું હતું કે લોકો એમના ગીતોનો પોતાનો અર્થ કાઢીને એમના પર અપેક્ષાઓનો પહાડ ઊભો કરી રહ્યા છે. આ એમના માટે એક નવો સંઘર્ષ હતો, પ્રસિદ્ધિ સાથેનો, લોકોની અપેક્ષાઓ સાથેનો.
પણ આ સંઘર્ષ છતાં એમની સિદ્ધિઓ તો વધતી જ ગઈ. લોકપ્રિય સંગીતને એમણે ગંભીર કલાનો દરજ્જો અપાવ્યો, ગીતોમાં કવિતા ભરી દીધી.
ચોક્કસ, એમનો પ્રભાવ તો આજે પણ કેટલાય સંગીતકારો પર છે, ગણ્યા ગણાય નહીં. અને એમણે એ પણ બતાવ્યું કે કલાત્મક રીતે સમાધાન કર્યા વગર પણ સફળ થઈ શકાય છે.
અને નોબેલ પુરસ્કાર એ તો જાણે આખી વાત પર એક મોહર હતી કે ગીતો પણ ઉચ્ચ સાહિત્ય છે.
હા, અને એ વખતે સાહિત્ય જગતમાં મોટી ચર્ચા પણ થઈ હતી કે શું ગીતો સાહિત્ય ગણાય કે નહીં.
એ સમયની જે સામાજિક ચળવળો હતી, નાગરિક અધિકાર, યુદ્ધ વિરોધ, એમાં એમના ગીતો બહુ મહત્વના બન્યા. અમેરિકન લોક પરંપરાને એમણે જીવંત રાખી.
અને સૌથી મહત્વનું, એમનું સતત બદલાતા રહેવું, કલાત્મક પુનર્જન્મ, એ ક્યારેય એક છબીમાં બંધાયા નહીં.
જેમ કે લોકસંગીતમાંથી ઇલેક્ટ્રિક રોક તરફ ગયા ત્યારે.
હા, ત્યારે તો ભારે વિરોધ થયો હતો, પણ એ અટક્યા નહીં. પછી વિરોધ ગીતોમાંથી વધુ અંગત ગીતો તરફ ફળ્યા. કન્ટ્રી, ગોસ્પલ, બ્લૂઝ, કેટલાય સ્વરૂપો અજમાવ્યા. અને પેલી એમની નેવર એન્ડિંગ ટૂર,
જે 1988થી ચાલે છે.
હા, આજ સુધી સતત પ્રવાસ, સતત પરફોર્મન્સ, પોતાના જ ગીતોને નવા નવા રૂપે રજૂ કરતા રહે છે. આ બતાવે છે કે જીવંત પ્રદર્શન માટે એમનું કમિટમેન્ટ કેવું છે.
આટલી લાંબી, આટલી પ્રભાવશાળી કારકિર્દી, આની પાછળ કોઈ ચોક્કસ જીવનદર્શન તો હશે જ. ક્રોનિકલ્સ એના વિશે શું કહે છે? એમના મૂળભૂત વિચારો, મૂલ્યો શું હતા?
હા, પુસ્તકમાંથી કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે. એક તો અમેરિકન લોક પરંપરાની જે જીવંત શક્તિ છે, એમાં એમનો અતૂટ વિશ્વાસ. એમના માટે લોકસંગીત કોઈ મ્યુઝિયમની વસ્તુ નથી, પણ ધબકતું બળ છે,
જે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને જોડે છે.
બરાબર. અને એ પોતાને એ પરંપરાના સર્જક નહીં, પણ વાહક માને છે, એને આગળ લઈ જનાર.
એટલે પરંપરાનું સન્માન કરવું, પણ એમાં બંધાઈ ન જવું. બીજું શું?
બીજો મુખ્ય વિચાર છે કલાત્મક પ્રામાણિકતા માટે સતત બદલાવની જરૂરિયાત, પુનર્જન્મની જરૂરિયાત. ડાયલન માને છે કે કલાકાર તરીકે જીવતા રહેવું હોય તો સ્થિર ન થવાય,
ભલે કોઈ ફોર્મ્યુલા સફળ થઈ હોય, એને છોડવી પડે.
હા, એને છોડીને નવા રસ્તા શોધવાની હિંમત રાખવી પડે. એટલે જેમણે પેલા લોકશુદ્ધતાવાદીઓને નારાજ કરીને ઇલેક્ટ્રિક ગિટાર પકડ્યું, એમના માટે પોતાનું કલાત્મક સત્ય લોકોની અપેક્ષા કરતાં વધુ મહત્વનું હતું.
અને ત્રીજો કોઈ મુદ્દો?
ત્રીજો મુદ્દો અમેરિકન સંસ્કૃતિના મૂળભૂત લોકશાહી અને સમાવેશી સ્વભાવ વિશેની એમની સમજ. આટલી મોટી હસ્તી હોવા છતાં એમના કામમાં સામાન્ય માણસ, વંચિત લોકો, ભૂલાઈ ગયેલા ઇતિહાસ, એ બધા પ્રત્યે ઊંડી સહાનુભૂતિ દેખાય છે.
જાણે અમેરિકાના આત્માના ઊંડાણામાં ડૂબકી મારીને કંઈક શોધી લાવતા હોય.
હા, એમ કહી શકાય.
આ તો થઈ એમની માન્યતાઓ, પણ એમને પ્રેરણા ક્યાંથી મળતી? શું હતું જે એમને સતત ચાલતા રાખતું હતું?
મને લાગે છે કે મુખ્ય તો કલાત્મક સત્યની શોધ જ હતી. એવું સંગીત બનાવવું જે અંદરથી આવે, બજાર કહે એમ નહીં. બીજું, એ પોતાને એક પ્રકારના સાંસ્કૃતિક અનુવાદક તરીકે જોતા હતા.
એટલે કે જુદી જુદી પરંપરાઓ વચ્ચે પુલ બનાવનાર.
હા, જુદી જુદી સંગીત શૈલીઓ, ભૂતકાળના કલાકારો, સાહિત્ય, ઇતિહાસ, આ બધાને જોડવાનું કામ. અને ક્યાંક ને ક્યાંક સંગીત એમના માટે એક આધ્યાત્મિક ખોજ પણ હતી, સત્ય અને અર્થની શોધ.
અને જ્યારે ટીકાઓ થઈ, વિરોધ થયો, જેમ કે પેલું ન્યૂપોર્ટવાળું ઉદાહરણ, ત્યારે એમણે સામનો કેવી રીતે કર્યો?
એમની રીત અલગ હતી. એ બહુ ઓછું સીધો જવાબ આપતા કે પોતાનો બચાવ કરતા.
તો શું કરતા?
એ પોતાના કામથી જવાબ આપતા, પોતાના આગલા કલાત્મક પગલાથી. ન્યૂપોર્ટ પછી એ પાછા ન હટ્યા, પણ ઇલેક્ટ્રિક સંગીતમાં વધુ ઊંડા ઉતર્યા. જાણે કહેતા હોય, મારું કામ જ બોલશે.
એટલે નકારાત્મકતાને પણ રચનાત્મક ઊર્જામાં ફેરવી દેતા.
બરાબર. ઘણીવાર એવું બન્યું છે કે ટીકા અને દબાણના સમયમાં જ એમનું સૌથી શ્રેષ્ઠ કામ બહાર આવ્યું છે. જાણે એ પડકાર એમને વધુ મજબૂત બનાવતો હોય.
સફળતા અને નિષ્ફળતા બંનેને સમભાવે જોવાની ક્ષમતા.
હા, અને પોતાની જાહેર છબી અને પોતાના ખાનગી સ્વ વચ્ચે એક સ્પષ્ટ ભેદ રાખવાની કળા.
આ ખરેખર શીખવા જેવું છે. ચાલો હવે એવા ત્રણ મહત્વના વળાંકો પર વાત કરીએ જે ક્રોનિકલ્સમાં પણ નોંધપાત્ર છે અને જેમને ડાયલનની દિશા બદલી. પહેલો, વુડી ગથરીની શોધ.
હા, એ 1960ની આસપાસની વાત. યુવાન રોબર્ટ ઝિમરમેનને ગથરીના સંગીત અને આત્મકથાનો પરિચય થયો. આ એકદમ પરિવર્તનકારી ક્ષણ હતી.
કેમ, શું બદલાયું એનાથી?
એનાથી ડાયલનને સમજાયું કે ગીતો ફક્ત મનોરંજન નથી, ગીતો દ્વારા સમાજની વાત થાય, ઇતિહાસ નોંધાય, ભવિષ્ય દેખાય. ગથરીએ એમને બતાવ્યું કે લોક કલાકાર હોવાનો અર્થ શું છે. આ જ પ્રેરણા એમને ન્યૂયોર્ક લઈ આવી અને બોબ ડાયલન બનાવ્યા.
જાણે એક મિશન મળી ગયું. બીજો વળાંક 1965નું ન્યૂપોર્ટ ફોક ફેસ્ટિવલ, ઇલેક્ટ્રિક વાળો.
હા, જ્યારે એમણે પરંપરાગત લોક ઉત્સવના મંચ પર ઇલેક્ટ્રિક ગિટાર વગાડ્યું બેન્ડ સાથે,
અને હોબાળા મચી ગયો.
હા, શુદ્ધ લોક સંગીતના આગ્રહીઓ માટે આ મોટો આઘાત હતો. વિરોધ થયો, બૂમો પડી, પણ આ ઘટના ડાયલનની કલાત્મક સ્વતંત્રતાનું પ્રતીક બની ગઈ. એમણે બતાવ્યો કે એ કોઈની અપેક્ષાના ગુલામ નથી, એ પોતાના અંતરાત્માને જ અનુસરશે.
અને આ ઘટનાએ ફોક રોકનો પાયો નાખ્યો.
બરાબર. અને કલાકાર પ્રેક્ષક સંબંધ પર પણ સવાલો ઊભા કર્યા.
અને ત્રીજો વળાંક, જે કદાચ સૌથી રહસ્યમય છે,
એ 1966નો મોટરસાઇકલ અકસ્માત,
વુડસ્ટોક પાસે.
એના વિશે ઘણી અટકળો છે, નહીં? હા, કેટલો ગંભીર હતો એ વિશે સ્પષ્ટતા નથી, પણ પરિણામે આવ્યું કે ડાયલન લગભગ 1.5 વર્ષ માટે જાહેર જીવનમાંથી ગાયબ થઈ ગયા, અને આ પીછેહટ એમના માટે કદાચ આશીર્વાદરૂપ બની.
કઈ રીતે? એમને શું ફાયદો થયો?
જુઓ, પ્રસિદ્ધિનું જે અસહ્ય દબાણ હતું, સતત પ્રવાસ, પેલું પેઢીના અવાજનું લેબલ, એ બધામાંથી મુક્તિ મળી, શાંતિ મળી, પરિવાર સાથે સમય મળ્યો,
અને સંગીત સાથે પ્રયોગો કરવાનો મોકો, કોઈ દબાણ વગર.
બિલકુલ. આ સમયમાં જ એમણે ધ બેન્ડ ગ્રુપ સાથે મળીને જે રેકોર્ડિંગ્સ કર્યા, જે પછીથી ધ બેઝમેન્ટ ટેપ્સ તરીકે ઓળખાયા, એ અમેરિકન સંગીતના મૂળિયા તરફ પાછા ફરવાનો એક મોટો પ્રયાસ હતો. આ અકસ્માતે ડાયલનને જાહેર પૈગંબરમાંથી એક વધુ અંગત, વધુ ઊંડાણવાળા કલાકાર બનાવવામાં મદદ કરી.
આખી સફર જોતા એમના ઉતાર ચડાવો, નિર્ણયો, સંઘર્ષ, આમાંથી સામાન્ય માણસ તરીકે આપણે શું શીખી શકીએ? એવા કયા બોધપાઠ છે જે આજે પણ લાગુ પડે?
ઘણું બધું શીખી શકીએ. પહેલું અને સૌથી મહત્વનું મને લાગે છે કે પ્રામાણિકતા અને સતત વિકાસની વાત છે. ડાયલનનું જીવન કહે છે કે જો તમારે ખરેખર કંઈક કરવું હોય તો તમારી જાત પ્રત્યે, તમારી કલા પ્રત્યે પ્રામાણિક રહેવું પડશે.
અને એનો અર્થ ક્યારેક અઘરા રસ્તા પસંદ કરવા પડે.
હા, ક્યારેક લોકપ્રિય રસ્તા છોડવા પડે, લોકોને નારાજ કરવા પડે, જોખમ લેવું પડે. સાચો વિકાસ હંમેશા કમ્ફર્ટ ઝોનની બહાર જ થાય છે.
આ વાત તો બધાને લાગુ પડે. બીજું,
પરંપરા અને નવીનતા વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું? ડાયલને અમેરિકન લોક, બ્લૂઝ, કન્ટ્રીનો ઊંડો અભ્યાસ કર્યો, એનું સન્માન કર્યું, પણ ખાલી નકલ ન કરી,
એના પર કંઈક નવું બનાવ્યું.
બરાબર. ભૂતકાળને સમજ્યા વગર ભવિષ્ય ન બને અને ભૂતકાળમાં અટવાઈ જવાથી વર્તમાન ન સચવાય, આ બેલેન્સ એમણે જાળવ્યું.
અને પેલી જાહેર જીવન અને અંગત જીવન વચ્ચેની વાત, એ પણ બહુ મહત્વની લાગે છે આજના સમયમાં.
ખૂબ જ. ડાયલને હંમેશા પોતાની અંગત જિંદગીને પડદા પાછળ રાખી એમણે સમજ્યું કે લાંબુ ટકવા માટે, પોતાની સૃજનાત્મકતા બચાવી રાખવા માટે, પોતાની જાતનો એક હિસ્સો દુનિયાની નજરથી દૂર રાખવો જરૂરી છે.
બાહ્ય અવાજો વચ્ચે પોતાના અંદરના અવાજને સાંભળવો.
હા, ટીકા હોય કે વખાણ, એનાથી બહુ પ્રભાવિત થયા વગર પોતાના મૂળ સાથે જોડાયેલા રહેવું, આ બહુ મોટી શીખ છે.
ટીકા અને નિષ્ફળતામાંથી પણ એ શીખ્યા, હતાશ થવાને બદલે વધુ મજબૂત બન્યા.
ચોક્કસ. સ્થિતિસ્થાપકતા એટલે કે રિઝિલિયન્સ એ એમના વ્યક્તિત્વનો મોટો ભાગ છે. અને છેલ્લે, સતત શીખતા રહેવાની વૃત્તિ.
આટલી ઉંમરે અને આટલી સફળતા પછી પણ?
હા, ક્રોનિકલ્સમાં એ લખે છે કે કેવી રીતે પાછલી ઉંમરે પણ નવા કલાકારોને સાંભળે છે, નવી ટેકનિક શીખવાનો પ્રયાસ કરે છે. આ જિજ્ઞાસા અને શીખવાની લગન ખરેખર પ્રેરણાદાયક છે.
ખૂબ સરસ. આપણે હવે આ ચર્ચાના અંત તરફ આવી રહ્યા છીએ. જો આપણે ડાયલનના ક્રોનિકલ્સ અને એમના જીવનમાંથી ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય શ્રોતાઓ માટે, તો એ કયા હશે? ચાલો એક ભાવનાત્મક અંતરદૃષ્ટિથી શરૂ કરીએ. ભાવનાત્મક રીતે મને લાગે છે કે સૌથી વધુ સ્પર્શે એવી વાત છે કલાત્મક વારસાનું જે વજન છે અને એની જવાબદારીની ભાવના. ડાયન અમેરિકન લોક પરંપરાને કેટલી ગંભીરતાથી લે છે, એના માટે કેવો આદર ધરાવે છે
અને એને આગળ લઈ જવાની પોતાની જવાબદારી સમજે છે.
બરાબર.
એ બતાવે છે કે કલા ફક્ત વ્યક્તિગત અભિવ્યક્તિ નથી, એ પેઢીઓ વચ્ચેનો એક સંવાદ છે, એક સાતત્ય છે.
સુંદર વાત. હવે એક બૌદ્ધિક આંતરદૃષ્ટિ, એમના વિચારો કે કામમાંથી શું શીખવા મળે?
બૌદ્ધિક રીતે મુખ્ય વાત એ છે કે સાચી સર્જનાત્મકતા એ કોઈ રહસ્યમય પ્રતિભાનો ચમત્કાર ઓછો છે, અને સતત મહેનત, અભ્યાસ અને કારીગરી એટલે કે ક્રાફ્ટ્સમેનશીપનું પરિણામ વધુ છે.
એટલે જીનિયસ કરતા કારીગર પર વધુ ભાર.
હા. ડાયલન પુસ્તકમાં પોતાના ગીત લખવાની પ્રક્રિયા, બીજા પાસેથી શીખવાની રીત, પોતાની કલાને સતત ઘડવાના પ્રયાસો વિશે લખે છે. એ એક સમર્પિત કારીગર તરીકે વધુ દેખાય છે. આ વાત કોઈપણ ક્ષેત્રના લોકો માટે, ખાસ કરીને કલાકારો માટે બહુ મહત્વની છે.
અને છેલ્લે એક સાર્વત્રિક આંતરદૃષ્ટિ જે આપણા બધાના જીવનને સ્પર્શે.
સાર્વત્રિક રીતે મને લાગે છે કે સૌથી મહત્વની વાત એ છે કે પોતાની જાતને, પોતાના સાચા સ્વભાવને જાળવી રાખવા માટે ના કહેવાની અને પોતાની સીમાઓ બાંધવાની હિંમત કેટલી જરૂરી છે.
દુનિયાની અપેક્ષાઓ પ્રમાણે ચાલવાને બદલે.
હા. ડાયલનનું જીવન બતાવે છે કે જો તમે બીજાને ખુશ કરવા જતા તમારી જાતને જ ખોઈ બેસો, તો અંતે કશું હાથમાં નહીં રહે. પોતાની પ્રામાણિકતા જાળવી રાખવી, ભલે એનો વિરોધ થાય, એ જ લાંબા ગાળે સાચો સંતોષ આપે છે. આજના આ ઘોંઘાટિયા અને સતત કંઈક માગણી કરતા વિશ્વમાં આ વાત કદાચ સૌથી વધુ પ્રસ્તુત છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવો પુસ્તક અને એક નવો વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.